ખાવામાં અતિ લાલચુ માણસ કોઈ પણ જીવ, માછલું હોય કે સ્વાદેન્દ્રિયની અંદર પોતાનો પ્રાણ ગુમાવી બેસે, પશુ જેનો વધ બલિ ચડાવવાનો છે એને પણ સ્વાદેન્દ્રિયનો એટલો રસ હોય છે કે મૃત્યુને પણ ભૂલી જાય છે. લખાઈન રાહની નિકટ દુઃખ કહેશે, પોતાની નજીકમાં નજીક મોત આવીને ઉભેલું છે, દુઃખ આવીને ઉભેલું છે, છતાંય માણસ એને સમજી કે જોઈ શકતો નથી. કેવી રીતે? ચરાઈ હરિત તિન બલી પશુ જૈસે, લીલા તલખણા ચરતું વધેરાવાનું બલીએ ચડાવવાનું પશુ, અને કશી ગતા ગામના, બસ લીલું ઘાસ દેખાય છે એમાં જ એને રસ છે, ખાધા જ કરે, સુખ છે, મજા છે. એમ મંથરી એવી રીતે કઈ કઈ જીને એ કરે છે. લખાય કે એને જરાય પણ ખબર ન પડે કે દુઃખ, અપાર દુઃખ, આખું આપ તૂટી પડે એવું દુઃખ મારી જોડે જ, મારી નજીકમાં ઊભું છે, અને બસ એને એમ જ દેખાય છે કે આ લીલું ઘાસ મને નાખી રહી છે, કેટલી મજા આવે છે. સુનત બાત મૃદુ અંત કઠોર, સુનત બાત મૃદુ, શરૂઆતની બોલવાની અંદર તો અત્યંત કોમળ વાણીથી ખૂબ જ હંમેશા માણસને ફોસલાવો હોય ને, ફસાવો હોય, બહુ મીઠી મીઠી વાત કરવી પડે, સુગર કોટેડ જેને કહેવાય, કે એને સહેજ ગંધ ના આવે કે એની અંદર ઝેર ભરેલું છે. એક વાર તો મોઢામાં મૂકી દે ને પછી પેટમાં જાય જોવું જોઈશ. સુનત બાત મૃદુ, બહુ જ શાંતિથી મજાથી કોમળતાથી વાત કરતી મંથરીની અંત કઠોરી, જેની વાત પાછળથી વિષ જેવા જેવી લાગશે, પણ છતાંય એ દેખાતું સમજાતું નથી. દેતી મનાહુ મધુ માહુર ઘોરી, મધમાં જેમ ઝેર મેળવી દીધું હોય ખબર ના પડે, મધની અંદર ઝેર લઈ લો ને કશું ખબર ના પડે. સોમલ નામનું ઝેર આવે છે, એક સહેજ અમથું જ નાખી દે, ગોળી નાખે, માણસ પૂરો થઈ જાય. તો એની મીઠી વાણીની અંદર હળાહળ ઝેર ભરેલું છે, બીજું કશું જ નથી. જીવાગ્રે મધુર એમ તો જીવાગ્રે હૃદયે તો હલા હલમ, મોડે મીઠી અને હૈયે કાતિલ, એને ખતમ કાપી નાખે. કહી ચેરી સુધી અહઈ કે, અને પાછી ઉપરથી પૂછે છે, ચેરી એટલે દાસી પૂછે છે, કઈ ખબર છે, કઈ ભાન છે, સમજણ પડે છે, કઈ જાણો છો. કહી ચેરી સુધી અહઈ કે નહી, આ બધું ચાલી રહ્યું છે એની તમને કઈ જરાય ખબર અંતર છે, ગમ છે? તો કે છે, સ્વામીની
સ્વામીની કહો મોહી ભાઈ.
હે સ્વામીની, કો તમે કઈ જાણો છો, જે કઈ હોય તે મને કહો યથાર્થ રીતે. સ્વામીની કહેવું કથા, બસ મારી આગળ આજે વાત કરવાની તો કરો, અંતે છતાંય હું આપને કહું છું. તમને યાદ છે કે ભૂલી ગયા છો? આ સંદર્ભ આખો એ છે, કહી ચેરી સુધી અહઈ કે નહી, તમને કઈક યાદ છે કે ભૂલી ગયા છો તમારા ભૂલકણા સ્વભાવને લીધે? યાદ કરો સ્વામીની કહી કથા. અને પછી પેલી વાત તમે મને પેલી વાત કહી હતી, કહી કે રાજાએ બે વરદાન આપવાનું કહ્યું છે અને બાકી છે, તમે જ કહ્યું હતું મને. હું યુદ્ધનારાયણ મેદાનમાં ગઈ હતી, તે મહારાજ રાજાને બચાવ્યા હતા, એમણે મને બે વરદાન આપવાનું કહ્યું હતું. દ્વિ વરદાન ભૂપસન થાતી, તમારી પાસે, તમારે રાજા પાસે તમારા બે બે વરદાન હજુ જમા પડ્યા છે, અનામત છે. અને બસ એ બે વરદાન જે તમે બાકી રાખ્યા છે, જમા રાખ્યા છે, એ આજે ચૂકવવાનો સમય બાકી લેવાનો. બસ છાતી કઠણ કરી, તમારી છાતીને શાંત કરવા માટે જે બળતરા બરી રહી છે એ બળતરાને ઠારવા માટે આજે બે વરદાન માગી લો. તમે ક્યાંથી બધું લાવીને જોડે છે? બે બાકી છે ને, આજે લેણું દેણું પૂરું કરી લો અને ચૂકતે હિસાબ બધો ચૂકતે કરી લેવાનો આજે, તો જ તમારી છાતી ઠરશે. આ હળગી રહી છે. છેલ્લે આવે છે વાત, તો પહેલું વરદાન અને વરદાન માંગવાનો ક્રમ પણ સમજી રાખજો. સુતહિ રાજ કે પહેલું રાજ એને મળી જવું જોઈએ, એટલે રામ બાજી જતા રે. અને જો અયોધ્યાની અંદર રામ રહે તો લોકોનો મત, લોકોનો વિરોધ ભરતના તરફ થાય અને રામના તરફ મત વધી જાય, એ પણ એક ગૃહ ક્લેશ ઉભો થઈ જાય. એટલે બે વરદાન એવી રીતે મંગાવે છે આ રાજ રમતની અંદર પોલિટિશિયન, કે આપણે સત્તા ઉપર આવ્યા પછીથી આજે રામ જે છે સાચા છે એને એવી રીતે ધકેલી દો, એવી રીતે ખતમ કરી નાખો, આરોપ કરીને કોર્ટમાં લઈ જઈને ફાસ્ટ ટ્રેક કોર્ટો ઉભી કરીને એવો કચડી નાખો વનવાસમાં નાખી દઈને કે હિન્દુ સમાજ ફરી ઉભો ના થાય. એમ બસ એ જ રાજકારણ મંત્રા ખેલી રહી છે. કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે કરોડો અબજો રૂપિયા બહારથી આવતા હોય તે ખર્ચી નાખી સત્તા ભરતની કબજે કરી લો અને રામને, રામના ભક્તોને વનવાસમાં મોકલી દો. આમ આ બે વરદાન તમે માગી લો અને લેવડ દેવડ વસૂલ કરો અને તમારી શોકને બરાબર પાઠ ભણાવો. લે હું દેવ સબ સવતી હુલાસુ. આજે તમારી શોકની જોડે લેણ દેણ નો હિસાબ ચૂકતે કરી નાખો આ બે વરદાન લઈને. લે હું દેવ સબ સવતી, અને તમે તમે ટાઢા પડો, શાંત થાવ, તો તમને હુલાસ, તમને શાંતિ મળશે અને એનાથી જ તમે શાંતિ મેળવી શકશો. અને ક્યારે રાજા ઉપર વિશ્વાસ ક્યારે કરવાનો? એમને વિશ્વાસ નહીં મૂકવાનો. બીજી બધી વાતો કરે તો પણ નહીં માનવાનું, નહીં સમજવાનું, સહેજે નમતું નહીં આપવાનું. પણ જ્યારે રાજા રામના સોગંદ ખાય ને ત્યાર પછી જ આગળ વધવાનું. ત્યાં સુધી નહીં. કહો બે બે વરદાન છે આપવાના છે, ખાવ રામના સોગંદ, એમને ના આલું, એમને ના માગું તમારી પાસે, પછી ફરી જાવ તો. એટલે પહેલા રામના સોગંદ ખવડાવવાના અને પછી આ બે વરદાન
માંગવાના.
રામના સોગંદ લેવડાવી પછીથી માગજો આ બે વરદાન, જેથી તમારું બોલેલું નકામું ના જાય, તમારું માંગેલું વ્યર્થ ન જાય. તો જો રામના શપથ લીધા વગર માગ્યું હોય ને પછી કઈક નહીં આલું જા. કારણ મહારાજ દશરથજીને રામ અત્યંત પ્રિય છે, પ્રાણથી પણ પ્રિય છે. એટલે રામના સોગંદ લીધા પછી, લીધા લેવડાવ્યા પછીથી બે વરદાન એમને આપે જ છૂટકો છે. પણ આજે નથી એવું, સોગંદ આમ સોગંદ ખાય ને આમ આ મોઢે જુદું બોલે, હવે એની કશી નથી રહી. એ સોગંદને તો તે દાડે એટલી બધી મહત્તા મળતી હતી, આજે પણ દરેકમાં અભી બોલા અભી ભોગ. હું બોલ્યો જ નથી ને મને ખબર જ નથી, હું જાણતો જ નથી. આમ મારા દશરથજીને એવા બાંધી લેજો, એવા બાંધી લેજો વચનથી કે એમને આપવું જ પડે, ચાલે જ નહીં. અને જો આ કામ આજે સવાર થતા પહેલા હોય અકાજ, જો રાત એમને એમ જતી રહી તો હાથમાંથી ગઈ માનજો અકાજ, તમારું તમે હાવ નિષ્ફળ જશો. તમારું કામ પાણી ભેગું થઈ જશે. એટલે હોય અકાજ, આજ એક રાત વીતી ગઈ ને તો પતી ગયો, તમારું પછી કશું બાકી રહેતું નથી. તમારું આખું ભવિષ્ય આ વચ્ચે એક આડી રાત ઉપર છે. એ જો રાતનો ઉપયોગ કરી લીધો અને એ રાત્રિની અંદર તમે તમારું કામ સાધી લીધું, તો તમે સુખી, ને તો દુઃખનો દરિયો સામે ભરેલો પડેલો જ છે, એમાં ડૂબવા માટે પડવાનું, પાર નહીં ઉતરી શકો. હે પ્રિય, આ મારું વચન જે છે ને એ પ્રાણ જેવું ભાલું માનજો. મારું વચન હું જે બોલું છું તે પ્રાણ જેટલું જ પ્રિય અને એટલી જ અગત્યતા આપવાની. પ્રાણ જાય તો વચન જાય, અને વચન જાય તો પ્રાણ જાય, એમને નહીં માગવાનું. કેટલું ચોક્કસ, કેટલું આમ દ્રઢ ફિટ કરે છે કે એમાંથી બહાર ના નીકળી શકે. વચન જો આ તમને આપ્યું છે એ પ્રિય સમજો. તમારું આથી વધારે હિત બીજું આ જગતની અંદર, આ જીવનની અંદર તમારા માટે બીજું કશું જ નથી. જેટલો પ્રાણ વાલો છે એટલું જ આ માગવાનું વચન, એટલી જ અગત્યતા આપજો. સહેજ પણ એનું નમતું જોગશો નહીં. બળકુઘાત કરી પાતકીની, આ પાપીણીએ ભયંકર રીતે તૈયાર કરી કઈ કઈ જીને, અને એવો ભયંકર પ્રહાર, કુઘાત, કથોલું જેને કે કથોલું માર્યું માણસ મરી ગયો એમ કુઘાત, એવો ઘા કર, અને એના માટે શું રસ્તો કયો? કોપ ગૃહ, કોપ ભવન. અત્યારે અહીંથી સીધા જ કોપ ભવનમાં પહોંચો. તમારા રાણીવાસમાં જવાની કોઈ જરૂર નથી, કોઈને મળવા જશો નહીં. મહારાજ દશરથજીને સામે મળવા જશો નહીં, જો સામેથી જઈશું તો ના એમ દાડો વળે, કામ ના વળે, પણ સામેથી એમને આવવા દો. શું છે ને કેમ છે ને પૂછતા પૂછતા આવે આતુરતાથી, એ રીતે ગોઠવું. તમે મહારાજના આંગણે દ્વારે જશો જ નહીં, એમને તમારી પાસે આવવા દેજો. અને એમ કહીને કોપ ગૃહ જાઓ, જાઓ કોપ ભવન ની અંદર. અને કોપ ભવન કેવા હોય છે જોયા છે? કેવા હોય છે કોપ ભવન? તો એવા એ કોપ ભવન ની અંદર પહોંચી જવાની, હવે તો કહો, રાણી દાસી ને આજ્ઞા કરે, પણ આ તો નોકર રાણીને જાઓ કોપ ગૃહમાં. આખું અવળું થઈ ગયું. બસ જ્યાં વ્યવહારની અંદર આવા પ્રકારની વૃત્તિ જાગૃત થાય ને, જે જેવો વ્યવહાર હોય એ પ્રમાણે, પણ એનાથી જયારે વ્યવહારની મર્યાદાઓ તૂટે ત્યારે કઈ દશા ઉપસ્થિત થાય છે તે આ છે. મંથરા કહે છે જાઓ એ કોપ ગૃહમાં, તમે બીજે નહીં. બે વરદાન માગી લેજો, સોગંદ માગે ત્યાર પછી જ, એમને એમ નહીં. આમ એટલી બધી તૈયારી કરાવડાઈ. હવે સલાહ મોટો માણસ નાના ને કે, પણ તો નાનો મોટાની સાથે વાત કરી છે.